એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે સમયમાં થોડા પાછા જઈશું, એક એવી દુનિયામાં જ્યાં પિરામિડ અને ફારૂન હતા.
પ્રાચીન ઇજિપ્ત.
હા, પ્રાચીન ઇજિપ્ત. પણ આપણે એમના સોના કે મમીની વાત નથી કરવાના. આપણે વાત કરીશું એમના સૌથી મોટા અને કદાચ સૌથી રહસ્યમય ખજાનાની, એમની લિપિ હાયરોગ્લિસ.
બિલકુલ. કારણ કે જ્યારે આપણે એ સુંદર કોતરણી જોઈએ છીએ, પક્ષીઓ, આંખો, સાપ, ત્યારે પહેલો વિચાર તો એ જ આવે કે આ ખાલી સુંદર ચિત્રો છે.
શણગાર માટે હશે.
હા, પણ શું એ માત્ર શણગાર હતા કે પછી આ ચિહ્નો પાછળ એક આખી ભાષા છુપાયેલી હતી? એક એવી ભાષા જે લગભગ 3000 વર્ષ સુધી મૌન રહી. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું.
અને આ સફરમાં આપણા માર્ગદર્શક છે વિશ્વના એક અગ્રણી ઇજિપ્તવિદ ડોક્ટર પેનેલોપ વિલ્સન અને તેમના પુસ્તકો. આ ચર્ચા ખાલી ઇતિહાસનો પાઠ નથી, ખરું ને?
ના, જરાય નહીં. આ એ સમજવા વિશે છે કે લેખન, રાઇટિંગ, કેવી રીતે એક આખી સંસ્કૃતિને આકાર આપે છે
અને કેવી રીતે માનવ જિજ્ઞાસાએ સદીઓ જૂના કોરડાને ઉકેલીને એક આખી સભ્યતાનો અવાજ પાછો મળ્યો. ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. તો આ વિષય પર જે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે એ લેખક ડોક્ટર પેનેલોપ વિલ્સન. એમના વિશે થોડું વધુ જાણીએ. એમની શું ખાસિયત છે?
ડોક્ટર વિલ્સન ડરહામ યુનિવર્સિટીમાં ઇજિપ્તની પુરાતત્વ વિદ્યાના પ્રોફેસર છે. પણ એમની સૌથી રસપ્રદ વાત એ છે
કે
એટલે એ ખાલી લાઇબ્રેરીમાં બેસીને જૂના ગ્રંથોનો અભ્યાસ નથી કરતા.
અચ્છા.
એમણે વર્ષો સુધી ઇજિપ્તના નાઇલ ડેલ્ટામાં પેલી ધૂળ અને ગરમી વચ્ચે ખોદકામ કર્યું છે, ફિલ્ડ વર્ક કર્યું છે.
મતલબ કે એમને જમીન પરથી સીધો અનુભવ છે. આ ખાલી સિદ્ધાંતોની વાત નથી, પણ વાસ્તવિક પુરાવાઓની વાત છે.
એકદમ સાચી વાત. અને આ જ કારણે એમનો દ્રષ્ટિકોણ બહુ જ અલગ છે. એ ભાષાશાસ્ત્ર અને પુરાતત્વને જોડે છે.
એ કેવી રીતે?
એટલે કે એ ખાલી આ ચિહ્નનો અર્થ શું થાય છે એ નથી પૂછતા, પણ એ પણ પૂછે છે કે આ ચિહ્ન આ મંદિરના આ જ ખૂણામાં કેમ કોતરવામાં આવ્યું, સામાન્ય લોકોના જીવનમાં એનો શું અર્થ હતો. આનાથી આપણને એક સંપૂર્ણ ચિત્ર મળે છે.
બરાબર. તો પછી એમના પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે? એ હાયરોગ્લિફ્સ વિશેની કઈ સૌથી મોટી ગેરસમજ દૂર કરવા માંગે છે?
પુસ્તકનો સૌથી મોટો અને આમ કહીએ તો કેન્દ્રીય ઉદ્દેશ્ય એ સાબિત કરવાનો છે કે હાયરોગ્લિફ્સ માત્ર ચિત્રલેખન નહોતા.
એટલે કે પિક્ચર રાઇટિંગ.
હા, જ્યાં દરેક ચિત્રનો એક જ અર્થ હોય. વિલ્સન કહે છે કે આ કોઈ અધૂરી સિસ્ટમ નથી, એ તો પૂરેપૂરી વિકસિત અને એકદમ તર્કબદ્ધ ભાષા હતી.
અને એનાથી કોઈ પણ વિચાર વ્યક્ત કરી શકાતો હતો, કવિતાથી લઈને કાયદા સુધી,
બધું જ. અને અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. કારણ કે જો એ ખાલી ચિત્રો નથી તો પછી એ શું છે?
હા, એ જ મારો પ્રશ્ન છે.
પુસ્તક સમજાવે છે કે આ લિપિની પ્રતિભા એની હાઇબ્રિડ પ્રકૃતિમાં હતી, મતલબ કે મિશ્ર પ્રકૃતિમાં.
હાઇબ્રિડ?
હા, એ કોઈ એક પ્રકારની સિસ્ટમ નહોતી. એમાં 3 અલગ અલગ પ્રકારના ચિહ્નો એક સાથે એક જ વાક્યમાં કામ કરતા હતા.
3 પ્રકારના?
હા. કેટલાક ચિહ્નો આખો શબ્દ બતાવતા, કેટલાક ખાલી અવાજ, અને કેટલાક તો એવા હતા જેનો ઉચ્ચાર જ નહોતો થતો.
અચ્છા.
એ ચૂપચાપ ખાલી અર્થ સ્પષ્ટ કરવામાં મદદ કરતા હતા. વિલ્સનનું પુસ્તક આપણને આ સુંદર કોતરણીના ખાલી પ્રશંસક નહીં પણ એક જાણકાર વાચક બનાવે છે.
આ હાઇબ્રિડ સિસ્ટમ ખરેખર રસપ્રદ લાગે છે. ચાલો એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આ 3 પ્રકારના ચિહ્નો બરાબર કામ કેવી રીતે કરતા હતા?
ચોક્કસ. ચાલો આને તોડીને સમજીએ. પહેલો પ્રકાર સૌથી સરળ છે, લોગોગ્રામ, એટલે કે શબ્દ ચિહ્નો.
એટલે જે ચિત્ર છે એ જેનો અર્થ.
બિલકુલ. જેમ કે સૂર્યનું ચિત્ર દોરો તો એનો અર્થ સૂર્ય, ઘરનું ચિત્ર દોરો તો એનો અર્થ ઘર. એકદમ સીધું.
બરાબર. આ તો સરળ છે, પણ દુનિયામાં બધી વસ્તુઓના ચિત્રો તો ન દોરી શકાય ને? જેમ કે પ્રેમ, વિશ્વાસ અથવા કોઈનું નામ, એનું શું?
તમે બરાબર મુદ્દા પર આવ્યા. અને અહીંથી જ બીજો અને સૌથી ક્રાંતિકારી પ્રકાર આવે છે, ફોનોગ્રામ, એટલે કે ધ્વનિચિહ્નો.
ધ્વનિચિહ્નો?
હા, અહીં ઇજિપ્તવાસીઓએ એક અદ્ભુત કૂદકો માર્યો. એમણે નક્કી કર્યું કે હવે આપણે ચિત્રનો ઉપયોગ એના દેખાવ માટે નહીં પણ એના ઉચ્ચારના પહેલા અવાજ માટે કરીશું.
એક મિનિટ, જેમ કે આપણે ગુજરાતીમાં કમળ શબ્દ લખવો હોય તો ક માટે કબૂતરનું ચિત્ર, મ માટે મરચાનું અને ળ માટે નળનું ચિત્ર વાપરીએ, એવું કંઈક?
એકદમ પરફેક્ટ ઉદાહરણ. આને જ ભાષાશાસ્ત્રમાં રિબસ સિદ્ધાંત કહે છે, અને આનાથી જ એ લોકો કોઈ પણ અમૂર્ત વિચાર કે નામ લખી શકતા હતા.
વાહ.
અને આમાં પણ ઊંડાણ હતું. કેટલાક ચિહ્નો બે વ્યંજનોનો સંયુક્ત અવાજ બતાવતા, કેટલાક ત્રણનો. પણ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે એમની પાસે 24 એવા ચિહ્નો હતા જે ફક્ત એક જ વ્યંજન ધ્વનિ બતાવતા હતા.
ફક્ત એક જ?
હા,
લગભગ આપણી મૂળાક્ષરો જેવું.
હા, લગભગ એક પ્રકારની મૂળાક્ષરો જ સમજી લો.
પણ મને એક વાત નથી સમજાતી. જો એક જ ચિહ્ન, દાખલા તરીકે મોનું ચિત્ર, ક્યારેક મો શબ્દ બતાવે અને ક્યારેક ખાલી ર ધ્વનિ બતાવે, તો વાંચનારને કેવી રીતે ખબર પડે? આ તો બહુ ગૂંચવણભર્યું લાગે છે.
ઉત્તમ પ્રશ્ન. અને આનો જવાબ ત્રીજા પ્રકારના ચિહ્નોમાં છુપાયેલો છે, જે આખી સિસ્ટમના ગુપ્ત હીરો છે. ડિટર્મિનેટિવ્સ, એટલે કે અર્થનિર્ધારકો.
અર્થનિર્ધારકો?
હા, આ ચિહ્નો શબ્દના છેક છેડે મુકાતા. અને સૌથી મહત્વની વાત, એમનો કોઈ ઉચ્ચાર નહોતો, એ ચૂપ રહેતા.
ઉચ્ચાર જ નહીં તો પછી એનું કામ શું?
એનું એકમાત્ર કામ શબ્દ કઈ શ્રેણીનો છે, કઈ કેટેગરીનો છે એ બતાવવાનું હતું. દાખલા તરીકે, તમે ધ્વનિચિહ્નોનો ઉપયોગ કરીને કોઈનું નામ લખ્યું અને અંતમાં બેઠેલા પુરુષનું ચિહ્ન મૂકી દીધું.
અચ્છા.
બસ એ ચિહ્ન વાંચનારને તરત જ કહી દેશે કે આગળના શબ્દો કોઈ પુરુષનું નામ છે, અથવા કોઈ શહેરના નામ પછી વર્તુળના ક્રોસનું ચિહ્ન, જે બતાવે કે આ એક જગ્યાનું નામ છે.
અરે વાહ, આ તો આજના ઇમોજી જેવું જ થયું. આપણે વાક્યના અંતમાં ઓહો મૂકીએ, જેનો ઉચ્ચાર નથી થતો, પણ એ આખા વાક્યનો ભાવ સ્પષ્ટ કરી દે છે. આ તો ખૂબ જ બુદ્ધિશાળી સિસ્ટમ છે.
છે ને.
તો પછી આટલી જટિલ લિપિને ઉકેલવાની વાર્તા પણ એટલી જ રોમાંચક હશે નહીં?
રોમાંચક તો ખરી જ, કોઈ જાસૂસી ફિલ્મથી ઓછી નહીં. આખી વાર્તાનો હીરો છે એક પથ્થર, રોઝેટા સ્ટોન.
હા, એના વિશે મેં સાંભળ્યું છે.
1799માં નેપોલિયનની સેનાને ઇજિપ્તમાં આ કાળો પથ્થર મળ્યો. એની ખાસિયત એ હતી કે એના પર એક જ સંદેશ ત્રણ લિપિમાં લખાયેલો હતો.
ત્રણ લિપિમાં?
હા, ઉપર હાયરોગ્લિફ્સ, વચ્ચે ઇજિપ્તની સામાન્ય લિપિ ડેમોટિક, અને નીચે પ્રાચીન ગ્રીક. કારણ કે વિદ્વાનો ગ્રીક વાંચી શકતા હતા, એટલે લગભગ 2000 વર્ષમાં પહેલીવાર એમની પાસે સરખામણી માટે એક આધાર હતો.
એટલે કે આ એક પ્રકારની ગુપ્ત કોડની ચાવી હતી. પણ આ કોયડો ઉકેલો કોણે? સ્પર્ધા તો ઘણી હશે.
ઘણી, ખાસ કરીને અંગ્રેજ વિદ્વાન થોમસ યંગ અને ફ્રેન્ચ વિદ્વાન જીન ફ્રાન્કોઇસ શેમ્પોલિયન વચ્ચે કાંટાની ટક્કર હતી. પણ અંતિમ સફળતા શેમ્પોલિયનને મળી.
અચ્છા.
એ બાળપણથી જ ભાષાઓના જાદુગર હતા. એમણે એક બહુ જ મહત્વની વાત નોંધી. એમણે જોયું કે કેટલાક હાયરોગ્લિફ્સ એક અંડાકાર ઘેરામાં લખેલા હતા, જેને આજે આપણે કાર્ટુશ કહીએ છીએ.
કાર્ટુશ?
હા. અને એમને અનુમાન લગાવ્યું કે આટલા સન્માન સાથે તો ફક્ત રાજારાણીના નામ જ લખાઈ શકે.
અને રોઝેટા સ્ટોન પર તો ગ્રીક રાજાનું નામ હતું.
બિલકુલ, ગ્રીક લખાણમાં ટોલેમી નામ હતું. શેમ્પોલિયને હિંમતભેર ધારણા કરી કે કાર્ટુશની અંદરના ચિહ્નો પ, ટ, ઓ, લ, મી, સ જેવા ધ્વનિઓ દર્શાવતા હશે.
અને એ ધારણા સાચી પડી.
ખરી. યુરેકા મોમેન્ટ ત્યારે આવી જ્યારે એમને બીજા એક શિલાલેખ પરથી ક્લિયોપેટ્રાના નામવાળું કાર્ટુશ મળ્યું. એમણે જોયું કે પ, ટ, ઓ અને લ ના ધ્વનિ માટેના ચિહ્નો
બંને નામોમાં સમાન હતા.
એકદમ બરાબર, એ જ ક્ષણ હતી. 1822માં એમણે સાબિત કર્યું કે આ લિપિ કોઈ એક પ્રકારની નથી, પણ એક જ સમયે ધ્વનિ, શબ્દ અને અર્થસૂચક ચિહ્નોનો ઉપયોગ કરતી એક જટિલ હાઇબ્રિડ સિસ્ટમ છે.
વાહ, આ એક શોધીએ આખી સભ્યતાનો અવાજ પાછો લાવી દીધો.
હા, અને આ જટિલ સિસ્ટમ ખાલી એક તકનીકી સિદ્ધિ નહોતી, એ એમના સમગ્ર વિશ્વ દૃષ્ટિકોણનું પ્રતિબિંબ હતું.
એ રસપ્રદ છે. મતલબ કે આ લિપિ ખાલી હિસાબ કિતાબ રાખવા માટે નહોતી, એનો કોઈ ઊંડો સાંસ્કૃતિક અર્થ પણ હતો.
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે લિપિ અને સંસ્કૃતિ અવિભાજ્ય છે. હાયરોગ્લિફ્સ કાગળ પર લખવા માટે નહોતા બન્યા.
એ પથ્થર પર કોતરવા માટે બન્યા હતા.
હા, મંદિરો ને કબરોની દિવાલો પર. એમનો હેતુ જ શાશ્વત રહેવાનો હતો. જેમ આપણા માટે સંસ્કૃત મંત્રો ખાલી શબ્દો નથી, પણ દૈવી શક્તિ ધરાવતો ધ્વનિ છે.
બરાબર.
એ જ રીતે ઇજિપ્તવાસીઓ માટે હાયરોગ્લિફ્સ ઈશ્વરના શબ્દો હતા.
અને પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ છે કે આ શબ્દોમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું હતું. આ વિચાર મને બહુ આકર્ષક લાગ્યો.
હા, આ બીજો મુખ્ય વિચાર છે. લેખન એક જાદુઈ અને રચનાત્મક કાર્ય હતું. એમના માટે કોઈ વસ્તુનું નામ લખવું એટલે એને વાસ્તવિકતામાં અસ્તિત્વ આપવું.
એટલે જો કબરની દિવાલ પર 1000 રોટલી લખો
તો એમને વિશ્વાસ હતો કે મૃતકને પરલોકમાં 1000 રોટલી મળશે. અને આનાથી ઊંધું કોઈનું નામ ભૂસી નાખવું એટલે એને ઇતિહાસ અને પરલોક બંનેમાંથી નષ્ટ કરી દેવા.
ઓહ, આ જ કારણે કેટલાક ફેરૂન પોતાના દુશ્મનોના નામ સ્મારકો પરથી ઘસીને ભૂસી નાખતા હતા.
બરાબર. એટલે શબ્દો ખાલી વર્ણન નહોતા કરતા, એ વાસ્તવિકતાનું નિર્માણ કરતા હતા.
આ તો ખૂબ જ ઊંડો વિચાર છે. પણ શું બધા લોકો આ શક્તિશાળી લિપિ લખી વાંચી શકતા હતા?
ના, બિલકુલ નહીં. અને આ ત્રીજો મહત્વનો મુદ્દો છે. સાક્ષરતા શક્તિનું પ્રતીક હતી. હાયરોગ્લિફ્સ શીખવામાં વર્ષો લાગી જતા આ જ્ઞાન ફક્ત લિપિકારો એટલે કે સ્ક્રાઇબ્સ નામના એક નાના અને ઉચ્ચ વર્ગ સુધી જ સીમિત હતો.
અને આ વર્ગ જ બધું સંભાળતો હશે.
હા, એ જ શાસન ધર્મ અને અર્થતંત્રની કરોડરજ્જુ હતા. કરવેરાનો હિસાબ, મંદિરોનું સંચાલન, કાયદાઓ લખવા, બધું જ એમના હાથમાં હતું.
લેખિકાના કેટલાક વિચારો ખૂબ જ પ્રભાવશાળી છે. એવા કોઈ વિચારો છે જે આખી ચર્ચાનો સાર રજૂ કરે?
બિલકુલ. પહેલો વિચાર જે સમગ્ર પુસ્તકનો સારાંશ છે એ છે કે હાયરોગ્લિફ્સ ક્યારેય માત્ર લેખન નહોતા, તે દુનિયાને જોવાની અને સમજવાની એક રીત હતી જેમાં વ્યવહારુ સંચાર, પવિત્ર શક્તિ અને કલાત્મક સૌંદર્યનું મિશ્રણ હતું.
આ વાક્ય બતાવે છે કે તે ખાલી અક્ષરો નહોતા, પણ એક આખી વિચારધારા હતી.
બરાબર.
બીજો એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, ઇજિપ્તવાસીઓ માટે કંઈક લખવું તેને વાસ્તવિક અને શાશ્વત બનાવવા બરાબર હતું. કબર પરના શિલાલેખો નિષ્ક્રિય સ્મારક ન હતા, તે મૃતકને પરલોકમાં ટકાવી રાખવા માટે રચાયેલ સક્રિય જાદુઈ એન્જિન હતા.
વાહ, આ ખરેખર બતાવે છે કે એમના માટે લેખનનું મહત્વ કેટલું જીવંત હતું. અને છેલ્લે જે ઉકેલની પ્રક્રિયાની પ્રતિભાને સુંદર રીતે વર્ણવે છે, આ લિપિની પ્રતિભા તેની હાઇબ્રિડ પ્રકૃતિમાં હતી. ધ્વનિ, વિચાર અને અર્થ શ્રેણી માટેના ચિહ્નોનું મિશ્રણ. આ જ લૌચિકતાએ સદીઓ સુધી વિદ્વાનોને મૂંઝવણમાં રાખ્યા હતા.
આ બધી જાણકારી રસપ્રદ તો છે, પણ કોઈ પૂછી શકે કે આટલી પ્રાચીન લિપિ વિશે જાણીને આજના જીવનમાં શું ફાયદો? એની કોઈ વાસ્તવિક ઉપયોગીતા છે?
ચોક્કસપણે છે. પહેલું તો એ આપણને સંચાર પ્રણાલીની જટિલતાને સમજવામાં મદદ કરે છે.
જેમ કે તમે ઇમોજીનું ઉદાહરણ આપ્યું હતું.
હા, એ પરફેક્ટ છે. ઇમોજી પણ એક પ્રકારના આધુનિક ડિટર્મિનેટિવ્સ જ છે ને. એ આપણા લખાણને ભાવનાત્મક સંદર્ભ આપે છે, પણ એનો ઉચ્ચાર નથી થતો. આ શીખવે છે કે માનવ મગજ હંમેશા શબ્દો અને ચિત્રોને જોડવાના રસ્તા શોધતું રહે છે.
અને રોઝેટા સ્ટોનની વાર્તામાંથી પણ કંઈક શીખવા જેવું છે.
હા, બીજો મુદ્દો છે જટિલ સમસ્યાઓ ઉકેલવામાં ધીરજ અને સહયોગનું મહત્વ. રોઝેટા સ્ટોનનો ઉકેલ કોઈ એક વ્યક્તિએ રાતોરાત નથી કર્યો. એ ઘણા વિદ્વાનોના વર્ષોના પ્રયત્નોનું પરિણામ હતું.
આ સિદ્ધાંત તો દરેક ક્ષેત્રમાં લાગુ પડે.
બરાબર, વિજ્ઞાનથી લઈને વ્યવસાય સુધી. અને ત્રીજો ઉપયોગ તો સીધો જ છે. જેમને ઇતિહાસ કે પ્રવાસમાં રસ છે એમના માટે તો આ જ્ઞાન અમૂલ્ય છે.
કેવી રીતે?
જ્યારે તમે ઇજિપ્ત જાઓ કે મ્યુઝિયમમાં કોઈ શિલાલેખ જુઓ અને તમે એમાં રાજાનું નામ લખેલું કાર્ટુશ ઓળખી કાઢો, ત્યારે જે અનુભવ થાય છે ને,
એ ઇતિહાસ સાથે જીવંત જોડાણનો અનુભવ હશે.
બિલકુલ. તમે ખાલી સુંદર ચિત્રો નથી જોતા, તમે સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાઈ જાઓ છો.
આજના અંકના અંતમાં મારા માટે સૌથી મોટી શીખ એ છે કે જે વસ્તુ આપણને રહસ્યમય કે જાદુઈ લાગે છે એની પાછળ ઘણીવાર એક અત્યંત તાર્કિક અને બુદ્ધિશાળી વ્યવસ્થા છુપાયેલી હોય છે. ખાસ કરીને એ જાણવું કે એમની પાસે 24 ચિહ્નોવાળી મૂળાક્ષરો જેવી વ્યવસ્થા હતી, એ મારા માટે એક આહા મોમેન્ટ હતી.
અને મારા માટે એ વિચાર ખૂબ જ પ્રભાવશાળી છે કે લેખન વાસ્તવિકતાનું નિર્માણ કરી શકે છે. આજે પણ એવું જ છે નહીં? આપણા બંધારણના શબ્દો આપણા દેશની વાસ્તવિકતા નક્કી કરે છે. કોઈ કંપનીનું નામ અને ટેગલાઇન એની ઓળખ બનાવે છે. શબ્દો ખાલી વર્ણન નથી કરતા, એ દુનિયાને આકાર આપે છે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણા આજના ડિજિટલ યુગમાં, જ્યાં ઇમોજી, GIF અને મીમ્સ જેવા ચિત્રો ફરીથી લેખિત ભાષાનો એક અભિન્ન ભાગ બની રહ્યા છે, શું આપણે અજાણતા જ ઇજિપ્તવાસીઓની જેમ શબ્દો અને ચિત્રોને જોડતી એક નવી હાઇરોગ્લિફિક લિપિ નથી બનાવી રહ્યા? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે જે રથા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.